જોડાઈ ગયો, શુભ ભાવ હોય તો શુભ જોડાઈ ગયો, અને પુસ્તક પ્રત્યે મારો અભાવ હોય તો દ્વેષ ભાવ જોડાઈ ગયો. કોઈ પણ ચીજ ઉપરનું જોતા જેવી પ્રકારનું તે ચીજ પ્રત્યેનું આ જીવનું વૃત્તિ અને વલણ હોય તેવા પ્રકારના ભાવો ઉદ્ભવે એ વિભાવ ભાવ છે, એ પરિણતિ છે. એ એટલું સૂક્ષ્મ છે કે જોયું કે તરત જ એની અંદર રતિ અરતિ, રૂચિ અરૂચિ, ઇષ્ટ અનિષ્ટ, ગમો અણગમો, અને આગળ જતા 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 રાગ દ્વેષ, આ કશાયનું સ્થૂળ સ્વરૂપ, પેલું સૂક્ષ્મ. કોઈ પણ વસ્તુ કોઈ માણસને જોયો કે તરત જ પરિણતિ, એ જોયો કે તરત થયું આ ક્યાં અત્યારે લપાવી, અરે પણ હજી તો તે નજર નાખીને એની નજર પડી, આંખથી આંખ મળે ત્યાં પરિણતિની અંદર આત્મા ભાગી જાય છે. એવી રીતે આ જીવ સંસારમાં સતત 24 કલાક જેટલું જીવિતવ્ય છે આયુષ્યની પળ. એટલે સૌભાગભાઈ લખે છે સમયે સમયે આ જીવ સમયે સમયે પર પરિણતિમાં મરી રહ્યો હતો. એક સમય એવો નથી કે આપણે ક્યારેય પર પરિણતિ વિના હોય, પર સાથે જ આપણી પરિણતિ છે, સ્વ પરિણતિ નથી, કારણ કે સ્વનું હજી પ્રતીતિ થઈ નથી, માટે પર પરિણતિ છે. પછી શુભ હોય કે અશુભ હોય, અનંત કાળ આ શુભ અશુભમાં વીત્યો છે. શુભ અશુભનું કર્મફળ બંધાતું જ જાય છે, એ જીવ ભોગવતો જાય છે, ફરી એમાંથી અશુભનું ફળ આવે ત્યારે શુભ બાંધતો જાય, ક્યારેક શુભમાંથી પાછું અશુભ બાંધે, આ માયલા કરે છે. શુભ ને અશુભ એને એનો ચક્રાવો અને એનો ફળનું ભોગતાપણું, પણ નિવૃત્તિ ક્યારે થતી નથી, કારણ કે નિવૃત્તિ ક્યારે થાય, પર પરિણતિમાંથી નિવૃત્તિ થાય તો કંઈક કોઈ આ ચક્કર તૂટે, 20 ચક્ર તૂટે. પર પરિણતિ બહુ સમજવા જેવો છે. આનંદગંજીએ મહાવીર સ્વામીના 24મા સ્તવનની અંદર આનંદગંજ 24મા કહ્યું છે, તે પરિણતિને ભાગે રે, આલંબન ત્યાગી પર પરિણતિને ભાગે રે, વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગુ રે. ઉત્કૃષ્ટ એની અંદરનું છેલ્લા 24મા તીર્થંકરના પદની અંદર કે આ જે કઈ છે એ આત્મપણું એ તો પોતાના નિજના પદમાં છે, પણ અત્યાર સુધી હે પ્રભુ હું તો પર પરિણતિમાં ભાગતો તો મને કોઈ દિવસ આ વીરપણું તે આત્મ ઠાણે જાણ્યું તુમચી વાણી રે, પણ આ વીરપણું આ વિતરાગ પદ આ વીરપદ એ તો મારા આત્મામાં છે, આવું અત્યાર સુધી મને ભાન નહોતું, પર પરિણતિમાં હતો. આ જ રીતે પૂજ્ય લઘુરાજ સ્વામી જેમને આત્મસિદ્ધિ મળી હતી અને વર્ષો સુધી જેમણે આત્મસિદ્ધિને ચારે બાજુ ગુંજારો કરાવ્યો છે, કંઈક જીવોને એમણે આ બોધ આપીને પ્રભુના માર્ગની સમીપ લાવ્યા છે. એમના ઉપદેશની અંદર પત્રાવળી એક પત્ર લખે છે, પત્રાંક 156 છે, 1990ની સાલમાં અષાઢ સુદ 7મને દિવસે લખે છે. જુઓ સંતના શબ્દો શું છે એના ઉપરથી આપણે આજે આત્મસિદ્ધિ ગ્રંથ ગૌરવ આપણો આજનો વિષય, આત્મસિદ્ધિનું મહાત્મ્ય શું છે પેલા સમજીએ. સંપૂર્ણ આત્મસિદ્ધિની 142 ગાથાનો સ્વાધ્યાય આપણે કરવા માટેનો સંકલ્પ કર્યો છે, યથામતિ યથાશક્તિ અને યથા સમય જે કઈ હશે તેની મર્યાદામાં કરીશું, પરંતુ આનું મહાત્મ્ય શું છે જેથી કરીને આપણે હવે ચૂકીએ નહીં. સંપૂર્ણ આત્મસિદ્ધિ 100 વર્ષમાં પૂર્ણ આત્મસિદ્ધિની ગાથાઓનો સ્વાધ્યાય, ભગવાને કહેલા ભાવ શું છે, એમના શબ્દોમાં એમણે ક્યાં ક્યાં બતાવ્યા છે એ સમજવા પ્રયત્ન કરીએ કે આ મહાન શાસ્ત્રમાં રહેલો આત્મા ગયો છે એની વાત પ્રભુશ્રી લખે છે. શ્રી આત્મસિદ્ધિમાં આત્મા ગયો છે તેમાં કોઈ ધર્મની નિંદા નથી, 14 પૂર્વનો સાર તેમાં છે, એટલે ગમે તે ધર્મ માનનાર હોય તેની સાથે આત્મસિદ્ધિ વિશે વાત થાય અને તે સાંભળે તો તેને તે રૂચે તેમ છે. આત્મસિદ્ધિમાં શું ગયું છે તો કે માત્ર આત્મા જ ગયો છે, ભગવાને કોઈ ધર્મની વાત નથી કીધી. ધર્મનું સાંપ્રદાયિક સ્વરૂપ જેને આપણે કહીએ, ક્રિયાકાંડનું સ્વરૂપ કહીએ, એવી કોઈ વાત ભગવાને આમાં કીધી નથી, માત્ર આત્મા ગયો છે. એનો લાભ શું છે કે કોઈ પણ ધર્મને માનનાર હોય અને એ જો આત્મસિદ્ધિ સાંભળે અને એને રૂચે તો કે છે એને રૂચે તેમ છે. જો સાંભળે તો આ વાત કે ના આમાં તો વાત બધી આત્માની જ છે, આ વાત બધી બરોબર છે, કે આત્માનો બંધ કેવી રીતે અને મુક્તિ કેવી રીતે, આત્માનો બંધ કેવી રીતે અને મુક્તિ કેવી રીતે, આ બંને વાત કીધી છે. આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી વાતો છે, જો આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી વાતો છે. ગમે તે માર્ગનો, ગમે તે મતનો, ગમે તે દર્શનનો, ગમે તે શાસ્ત્રનો આગ્રહી હોય તો પણ આત્મસિદ્ધિની અંદર દર્શાવેલ માર્ગની અંદર એના તત્વથી એ કંઈ એનો વિરોધ કરી શકે એવી સ્થિતિ નથી. 100 વર્ષ થયા આત્મસિદ્ધિ ઉપરના અનેક ભાષ્યો લખાયા છે. આત્મસિદ્ધિનો વિરોધ કોઈ કરી શકે એ સંભવિત નથી. જુઓ આ સત્પુરુષની વાણીનું અવિરોધ વાણી એની હોય છે, આ જ્ઞાની પુરુષની વાણીની આ લબ્ધિ છે. અને વિરોધ કરનારા જે કઈ મત સંપ્રદાય સંઘ સંગાળા પંથ ગચ્છ બધા હતા એના બધા મહાનુભાવોએ આત્મસિદ્ધિ હાથમાં લીધી છે અને સત્યને પામવા વિતરાગ દર્શનને સમજાવવા ક્યારેક સાદી ભાષામાં એને સમજાવવાની ઈચ્છા થાય ત્યારે આ દોહરા એ મુખમાંથી નીકળે છે. કારણ કે આથી સરળ અને આથી સુગમ આત્મા સમજાવી શકાય એવી કોઈ સ્થિતિ છે નહીં. આ ચમત્કાર છે આત્મસિદ્ધિનો. કેટલા શાસ્ત્રો ઉપર કેટલી ટીકાઓ લખાણી છે, વિભિન્ન મત પંથ સંપ્રદાય વાળા સામસામાં એની લખી હશે. આત્મસિદ્ધિ ગ્રંથ આ સર્વમાન્ય છે. જ્યાં જ્ઞાન છે, જ્યાં ભદ્રિકતા છે, જ્યાં મુમુક્ષુતા છે, જ્યાં સાધકતા છે, જ્યાં વિતરાગ માર્ગનો અનુયાયી છે એને આત્મસિદ્ધિની સામે કંઈ કહેવા પણ નથી. તેમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે. આ પ્રભુશ્રી છે ને એ ચરોતરના હતા અને એની પાસે ઘણા પંડિતો આવતા. આવા નિશ્ચયને પંડિતો ઘણા આવતા અને ઘણી વાર કહ્યું ને એટલે પ્રભુશ્રી બહુ સ્પષ્ટ લખી નાખે કે એમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે. જેથી તને કઈ ભૂલ દેખાય ને તેથી સમજી લેજે કે કઈક ભૂલ મારામાં છે. આત્મસિદ્ધિની ગાથાઓમાં મનને રોકવું એ હિતકારી છે. જો આ ઉપયોગની વાત સૌભાગભાઈ ઉપયોગ કીધો પ્રભુશ્રીની સાદી ભાષામાં, આત્મસિદ્ધિની ગાથાઓમાં મનને રોકવું એ હિતકારી છે. થાકી ન જવું. જુઓ સીધી વાત, પ્રભુશ્રીની વાત ભદ્રિક. એ સમજે સામે આવેલા બધા એવા મા બાઈ જેવા મુવા છે બધા, કે વાત બધી ગમે એટલી કરશે, વાતો કરવી વીરની ને વર્તન ઢીલું ગેસ, ગેસ જેવું વર્તન અને વીરની વાત, એટલે કે થાકી જતા નહીં. 100 વાર 1000 વાર એકની એક ગાથા બોલાય તો પણ હરકત નથી, લાખ વાર બોલાય તો ઓછી છે. તેમાં કહેલો આત્મા મારે માન્ય છે, જ્ઞાની પુરુષે તેમાં આત્મા પ્રગટ જણાવ્યો છે એવી શ્રદ્ધા રાખી કેળ બાંધીને પુરુષાર્થ કર્તવ્ય છે. પુરુષાર્થ કર્યા વિના કઈ બનતું નથી. કેવી વાત કરી છે. સતત બોયલા કર, કામ કરતા કરતા રસોઈ પાણી ઠામ વાસણ કચરા પોતા દુકાન ધંધો ગ્રાહક ઓફિસ હાલતા ચાલતા ટ્રાવેલિંગમાં પાછા આવતા રસ્તામાં જતા આવતા કામ કર્યા કરે. થોડોક ઉપયોગથી શરીર એની મેળે એનો ઉદય કર્મ પ્રમાણે કામ કર્યા જ કરશે. ચિંતા કરમાં તારું મન આત્મસિદ્ધિની ગાથાઓમાં એ જ રણ એ જ જુલણ. આ જ્ઞાનધારા અંદર ચાલે, કર્મધારા બહાર ચાલે. કર્મધારા અટકવાની નથી, કારણ કે સમયે સમયે કર્મનો ઉદય છે. એમાં કઈ તું ઈચ્છ તો કઈ કર્મધારા બંધ થવાની છે નથી, તો જ્ઞાનધારા શું કામ બંધ કરીને બેઠો છો? કર્મધારાની સાથે જ્ઞાનધારાને જોડી દીધી છે એટલે એની અંદર જ છો. એના કરતા જ્ઞાનધારા જુદી છે તો જુદી રાખને. કર્મધારા કર્મધારાનું કામ કરશે, જ્ઞાનધારા જ્ઞાનધારાનું કામ કરશે. આ કર્મધારા છે એ દેહનું કામ છે અને જ્ઞાનધારા છે ચૈતન્યનું કામ છે. બેને જુદા જુદા કામ કરવા દે ને. તારી જ્ઞાનધારા એમાં લગાવીશ તો એ કર્મ તો જે પ્રારબ્ધ પ્રમાણે જ થવાનો છે. આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ થાય છે? આપણે ગમે તેટલી જ્ઞાનધારા લગાવીએ તો આપણી ઈચ્છા પ્રમાણે ક્યાંય એ કર્મની ઉદયની પ્રકૃતિ ક્યાંય અટકી ગઈ છે? કાંઈ નથી થઈ. ઉલટાનો તને સંતાપ થયો છે અને નવા કર્મ બાંધ્યા છે. ભગવાન એવો માર્ગ બતાવે છે કે તું બે કર્યા કર, બે થવા દે, જોયા કર, તું સાક્ષી બની જા. કેડે કેળ બાંધીને પુરુષાર્થ કરવાની વાત કરે છે. પછી લખે છે પત્રાંક 7 ની અંદર પત્રાવલી 2 માં, આત્મસિદ્ધિ અમૂલ્ય છે, રિદ્ધિ સિદ્ધિઓ અનેક ચમત્કારોથી તે ભરેલી છે, પણ સમજાય કોને? આત્મસિદ્ધિમાં તો કે છે ઘણી રિદ્ધિ સિદ્ધિ છે. આત્માની રિદ્ધિ સિદ્ધિ છે, આ સંસારની નહીં, લૌકિક નહીં, અલૌકિક, પણ સમજાય કોને? અને સમજાય તેને રિદ્ધિ સિદ્ધિનું કઈ કામ નથી. જો સમજાય તો પછી આમાંથી આમ થાય ને આમાંથી આમ થાય એવી રિદ્ધિ સિદ્ધિમાં જીવ અટકાય નહીં, એને કામ નથી. પણ એ અપૂર્વ વચનો છે, વિશ્વાસ કરવા યોગ્ય છે. ભલે મને ન સમજાય પણ પરમ કૃપાળુ દેવને તો સમજાયું છે ને બાપા બરોબર. એવું સરસ પ્રભુ, પણ આમાં આત્મસિદ્ધિમાં કઈ સમજાતું નથી. તો કે કેનારાને સમજાયું છે કે નહીં? મેં તો આત્મા જાણ્યો નથી પણ સદગુરુ રાજે જાણ્યો, જોયો, અનુભવ્યો એવો હું આત્મા. આ શ્રદ્ધા કર કે મારા ગુરુને સમજાયો છે કે નહીં. મારો ગુરુ ઊણો છે? મારો ગુરુ અધૂરો છે? કેનાર અણસમજ્યું છે? શ્રદ્ધા કર પેલા પુરુષની, આપ્ત પુરુષની શ્રદ્ધા વિના કોઈ જ્ઞાન ઉપલબ્ધ થાય એમ નથી. આગમ પણ આપ્ત પુરુષની શ્રદ્ધા વિના સમજાય નહીં, નહીતર આગમ પણ અનર્થનું કારણ બને. કારણ કે આગમ કહેનારા પુરુષોના વચનમાં આ વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ છે. અને એક આપ્ત પુરુષની શ્રદ્ધાથી પરમ કૃપાળુ દેવ લખે છે કે તીર્થંકરના સમવસણમાં રહેલ નિર્ગ્રંથ અને નિર્ગ્રંથનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ, એને કઈ જીવાજીવનું જ્ઞાન હતું, તત્વનું જ્ઞાન હતું, માટે એને સંકેત નથી કીધું, પણ એને માત્ર આ પુરુષ સાચા પુરુષ છે, આ જેમ કહે છે તેમ જ આત્મા છે, આ જેમ કહે છે તેમ જ મુક્તિનો માર્ગ છે. આવી અચળ શ્રદ્ધા, નિર્વિકલ્પ શ્રદ્ધાના કારણે સમવસણમાં રહેલ એ બધા નિર્ગ્રંથ નિર્ગ્રંથનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓને એ ચતુર્વિધ સંઘને સંકિત પ્રાપ્ત થતું હતું. કૃપાળુદેવને સમજાયું છે કે નહીં? એટલો વિશ્વાસ તો અવશ્ય કર્તવ્ય છે. કર વિચાર તો પામ, એમાં સર્વ ક્રિયા અને જ્ઞાન આવી જાય છે, પણ તેનું મહાત્મ્ય લાગવું જોઈએ, વિચાર થવો જોઈએ. શું કહીએ, યોગ્યતાની ખામી છે, છતાં કહેવામાં તે પુરુષે કંઈ કચાશ રાખી નથી. પછી લખે છે એક પત્ર 21માં, બહુ ઊંડી વાત જણાવીએ છીએ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને તે મોક્ષના ઉપાય છે. એ છ પદનો બહુ વિચાર કરવા યોગ્ય છે. સમ્યક દર્શનનું મૂળ આ છ પદ. આત્માનું પૂર્ણ સ્વરૂપ સમજાવવું જોઈએ, અધૂરું નહીં, એક બાજુનું નહીં, એક સાઈડ સમજાય ને બીજી સાઈડ ન સમજાય નહીં. છે છ પદ અને સપ્રમાણ અને એકબીજાના અવિરોધપણે. આત્મા સમજાય ને આત્મા કરતા નથી, એ સમજાતું નથી કે આત્મા કરતા છે. આત્મા સમજાય છે, નિત્ય આત્મા સમજાય છે અને ભોગતા નથી. અધૂરી સમજ છે, અપૂર્ણ છે, સર્વાંગે સમજાવવું જોઈએ. એટલે કે છે કે છે છ પદ સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક. કોણે કહ્યા છે? શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ. આત્મસિદ્ધિમાં એનો વિસ્તાર કરેલો છે, તે બહુ વિચારવા યોગ્ય છે. મોટા મહાભારત પુરાણ કે જૈનના આગમ શાસ્ત્રો કરતા બહુ સુગમ અને સરળતાથી સર્વશાસ્ત્રના સારરૂપ આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાન જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે. નાના પુસ્તકના આકારે જણાય છે પણ તે ચમત્કારી વચનો છે, તે વિશે અમે બહુ કહેતા નથી. તે લબ્ધિ વાક્યો છે, તે મંત્ર સ્વરૂપ છે. લાગે કે આત્માની આટલી બધી વાત પર તમારું શાસ્ત્ર તો 8 પાનાનું છે પ્રભુ, આટલી નાની ચોપડી છે, આટલી ખિસ્સામાં રહી જાય, એમાં બધું આવી ગયું. કે છે આ તો મંત્ર સ્વરૂપ છે ભાઈ. મંત્ર તો પૂર્વના પૂર્વ હોય ને, એ એક શબ્દની અંદર, એ શબ્દ બ્રહ્મની અંદર મંત્ર સમાય જાય. આત્મસિદ્ધિ છે એ મંત્ર સ્વરૂપ છે. એટલે કે છે હવે અમે બહુ કહેતા નથી. બીજા એક મુમુક્ષુના પત્રની અંદર કૃપાળુદેવે મુનિશ્રીએ લખ્યું છે, ઉપદેશ સંગ્રહની અંદર ઉપદેશ નોંધમાં આપ્યું છે, આત્મસિદ્ધિ ચમત્કારક છે, લબ્ધિઓથી ભરેલી છે, મંત્ર સમાન છે, મહાત્મ્ય સમજાતું નથી, છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે એમ છે. છે ચમત્કારિક છે, લબ્ધિઓથી ભરેલી છે. લબ્ધિ એટલે જે કંઈ કોઈ પણ વસ્તુની આરાધના કરતા એનું ફલશ્રુતિ મળે, ફળનું ઉપાર્જન થાય, કંઈક મળે, પ્રાપ્તિ થાય. તો કે છે એનું મહાત્મ્ય સમજાતું નથી. મહાત્મ્ય સમજાવવું જોઈએ. આજે આપણે આ વિષય છે આત્મસિદ્ધિનું મહાત્મ્ય. આ મહાત્મ્ય સમજાય તો શું કે છે મુનિશ્રી? મુનિશ્રી કે છે દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે એમ છે. આ દેશી ભાષા સમજાય છે ને, કામ કાઢી નાખે. મારું તો કામ થઈ ગયું, આજ તમે મેળાઈ બહુ સરસ થઈ ગયો, એનો ટાઈમસર ફોન આવી ગયો, ટાઈમ કામ થઈ ગયો આપણું. આ કામ થઈ ગયું મુનિશ્રી કહે છે કે જો આત્મસિદ્ધિનું મહાત્મ્ય સમજાય અને રોજ ભણવામાં આવે તો આ જીવનું કામ કાઢી નાખે એમ છે. આખું જીવતર મનુષ્ય જન્મ નીતર એડે વયો જાય એમને હેલો જાય સાવીને, પણ કામ કાઢી નાખે એમ છે. ઉપદેશ સંગ્રહની અંદર એના 3 ની અંદર 1991 ના ફાગણ મહિનામાં કહે છે, આત્મસિદ્ધિ અને 6 પદનો પત્ર ચમત્કારિક છે. લબ્ધિઓ પ્રગટ કરે છે, રોજ ફેરવો તો પણ કર્મની ક્રોડ ખપે છે. નવે નિધાન અને અષ્ટસિદ્ધિ એમાં રહી છે. નવે નિધાન અને અષ્ટસિદ્ધિ જે જીવને આ ભાષામાં મહાત્મ્ય સમજવું છે એને એ ભાષામાં પ્રભુશ્રી સમજાવે, લે જગતમાં 9 નિધાન અને અષ્ટસિદ્ધિ જોઈ છે, બધી આત્મસિદ્ધિમાં રહેલી છે. રાંકને હાથ રતન, પણ સ્થિતિ શું છે? રાંકને હાથ રતન, હાથમાં રતન આવે અબૂધ અભણ કાગડો ઉડાડવામાં કે બકરીની ડોકે બાંધીને ભરતો હોય અને કા ઘરના છાપરા ઉપર મૂકી દે. બાળકને હાથ જેમ સોનામોર હોય અને કાંકરો હોય તો બે સરખા છે તેમ યોગ્યતા વિના અધિકારીપણા વિના જીવોને તેનું મહાત્મ્ય સમજાતું નથી. બાળક જેવી દશા છે, આપણે બાળ જીવો છીએ. પરમાર્થ માર્ગમાં તો આપણી દશા બહુ દયનીય છે, કારણ કે આપણે સાચો પરમાર્થ સમજ્યા નથી, પરમાર્થની દ્રષ્ટિ આપણા જીવનમાં હજુ આવી નથી, અનેક પ્રકારના આગ્રહથી ઘેરાયેલા છીએ. કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ બહુ સરસ હાથનંદમાં કે જે મતાગ્રહે આ જીવ ઘેરાયો છે તે મતાગ્રહ જ તેનું આવરણ છે. કેટલી બધી કલ્પના આપણી છે, આમ થાય ને આમ ન થાય. ક્યારેય જયારે આત્માની ને પરમાર્થની ને ધર્મની વાત આવે ત્યારે પહેલા વહેલું આપણું રિએક્શન જોજો, આમ કરાય ને આમ ન કરાય, આમ થાય ને આમ ન થાય અને આમ કરો. અરે આપણે શેનો આગ્રહ તો માંડીને બેઠો છો? પરમાર્થ દ્રષ્ટિ છે કે નહીં? પેલાવેલા અનેકાંત દ્રષ્ટિ છે કે નહીં? સ્યાદવાદ જાણે છે? વિતરાગ દર્શનનું હાર્દ જાણે છે? મહત્વ ક્યાં આપવાનું છે? પણ દરેક જીવને પોતાની માન્યતા છે, અને માન્યતા છે એટલું જ નહીં એનો આગ્રહ છે. દરેકને પોતાનો અભિપ્રાય છે અને અભિપ્રાયનો આગ્રહ છે. આ મતમાં મૂંઝાયેલો જીવ સત્યની નજીક સત્યની ઉપલબ્ધિ કરી શકતો નથી. એ મતથી મુક્ત થાય તો જ સત્યની સમીપ જાય, અન્યથા એને સત્યની ઉપલબ્ધિ થવાની કોઈ કારણ કે પછી કરવામાં આવે તો એના મનમાં તો એ જ રહે કે આમ થવું ન જોઈતું હતું, છતાંય થાય છે એટલે એને એ બધું ખોટું થાય છે. એની શ્રદ્ધા ત્યાં સુધી આવી જ રહીએ જો એનાથી મોકળો ન થાય. મતથી મોકળો ન થાય એ ધર્મકરણી કરે, પણ કરતી વખતે અશ્રદ્ધાના ભાવથી કરે અને પરિણામ વિપરીત લાઈવે જ છૂટકો કરે, કારણ કે એના મનમાં સતત એ ક્રિયાનું આરાધન ચાલતું હોય ત્યાં શું હોય, આમ ન થાય આમ ન કરાય આવી રીતે ન કરાય, એટલે એ 1.5 કલાક બેઠો બેઠો શું કરે, કયા ભાવોનું એની પરિણતિ કઈ ચાલે, અધ્યવસાય કયો હોય એનો, એને મહાત્મ્ય કોઈ દિવસ ન આવે. આગ્રહથી મુક્ત નથી થતો, એ સમજે કે મારો આગ્રહ છે પણ કદાચ બીજો આગ્રહ સાચો પણ હોઈ શકે છે, કારણ કે હું સર્વજ્ઞ નથી. બહુ વિચારવાનો છે, ક્યાં ક્યાં આપણે રોકાઈ જઈએ છીએ આવા બધા સંતના વાક્યની અંદર, આપણને આપણી ક્યાં રોકાય છે બસ એ જ સમજવાનું છે. કૃપાળુ દેવે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મુક્ત, આ સ્વચ્છંદ છે એ રોકી દેનાર છે. આને જો રોકી દેવામાં આવે સ્વચ્છંદ રોકાઈ જાય, ઘણી વાત સમજવા જેવી છે. યોગ્યતા વિના અધિકારીપણા વિના જીવોને તેનું મહાત્મ્ય સમજાતું નથી. અલૌકિક ભાવે અલૌકિક દ્રષ્ટિએ જોવું જોઈએ તે જોવાતું નથી. અલૌકિક ભાવ આ લૌકિક નથી, અલૌકિક ભાવથી જોવું જોઈએ. આ પુરુષ અલૌકિક છે, લોકોત્તર પુરુષે આની પ્રરૂપણા કરી છે, આમાં અલૌકિક માર્ગનું નિરૂપણ કર્યું છે એમણે, અને આ માર્ગને પ્રરૂપનારા અનંત જ્ઞાની તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માઓ બધા અલૌકિક આત્માઓ હતા. એ જોવું જોઈએ તે જોવાતું નથી. કૃપાળુ દેવે પ્રથમ 4 જણને જ આત્મસિદ્ધિ આપી હતી, બીજા કોઈને વંચાવવાની સંભળાવવાની મુખપાઠે કરવા આપવાની મનાઈ હતી, માત્ર સૌભાગભાઈએ એનું મહાત્મ્ય જાણ્યું હતું, આત્મા આમાં આપ્યો છે એમ તેમને સમજાયું હતું. અલૌકિક મહાત્મ્ય તેનું યોગ્યતા વિના લાગતું નથી. 500 ગાથાઓનો સ્વાધ્યાય કરે તેના કરતા આ સ્વાધ્યાય અલૌકિક છે. ઝવેરીને જ નંગની કિંમત હોય છે, બાળકને તેની કિંમત હોય નહીં. શરૂઆતમાં મુનિશ્રી લખે છે કે આવા અધિકારી જીવને ભગવાને કહ્યું હતું કે તો જ આ જે છે એ તમે એને વાંચજો, સંભાળ મુખપાઠ કરવાની આગ્રહ ન હોય, વાંચવાની ન હોય, સાંભળવાની ન હોય, એ વખતે એને અધિકાર પ્રાપ્ત કરવા ઉપર જરા વિશેષ મહત્વ, કે ભલે એને મળે પણ પેલા એ જીવ એનો અધિકારી થાય, અને અધિકારી ત્યારે થાય કે મને મળવું જોઈએ, આવી પેલા જિજ્ઞાસા તો જાગવી જોઈએ કે મારે આત્મસિદ્ધિ સમજવી છે, મારે આત્મસિદ્ધિમાં ભગવાને શું કહ્યું છે તે જાણવું છે, આનું મહાત્મ્ય મારું વેદન થવું જોઈએ. આનું મહાત્મ્યનું વેદન ન થાય તો ઉત્સવ બની જશે. આ ઉત્સવ એ નિમિત્ત બનવું જોઈએ, એ આપણું લક્ષ્ય નહીં. લક્ષ્ય તો આત્મસિદ્ધિમાં રહેલો આત્મા મારે જાણવો છે, એટલે પછી આ નિમિત્ત થઈ જશે. આજે જેને હોય તેને મુખપાઠે કરવા આજ્ઞા મળી છે. કારણ જુઓ, આપણને એમ થાય કે તો પછી આ બધું ખોટું છે, મુનિશ્રી આનું સમાધાન બહુ સરસ આપે છે. કારણ કાળ કઠિન છે, યોગ્યતા આવે તો કામ થાય, જિજ્ઞાસા વધારો, ખામી દૂર કરો, જિજ્ઞાસા જોઈએ તેવી નથી, એનો જ ખપી થાય તો એક ગાથામાં પણ ચમત્કાર છે, તેનું મહાત્મ્ય સમજાય, અલૌકિક ભાવ આવે, ઓહો આ તો મારે મોઢે છે એમ સામાન્ય કરી નાખી ભૂંડું કર્યું છે, ગણ અર્થથી ભરપૂર છે તે કોણે જાણ્યું છે. ગાથા નંબર 115 અને 116 તેનો વિચાર ક્યાં કર્યો છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચારતો પામ. 116મી ગાથા, કર વિચારતો પામ, આ લબ્ધિ વાક્ય છે. અત્યારે બધાને આજ્ઞા આપી છે કે જીવ જિજ્ઞાસા થાય, અને જિજ્ઞાસુ થાય તો બીજે ક્યાંય માર્ગ મળે એમ નથી, પાછો જિજ્ઞાસુ જીવ ક્યાંનો ક્યાંય અટવાઈ જશે માર્ગ શોધવા. એટલે કે છે કે અત્યારે જ્ઞાની પુરુષોએ કરુણા કરીને કહ્યું છે કે જો અધિકારી થઈશ, જિજ્ઞાસા હોય તો ઓહો આની ખામી દૂર કરો, જિજ્ઞાસાને વધારો તો કામ થાય એમ છે. સામાન્ય કરી નાખીને જીવે બહુ ભૂંડું કર્યું છે. શું સામાન્ય કર્યું છે? મને આત્મસિદ્ધિ મોઢે છે, મને મોઢે છે. પણ કે છે આ તો ગહન અર્થથી ભરપૂર છે, એનો અર્થ બરોબર છે, લક્ષમાં એના ભાવ પકડાય છે. ગઈકાલે જે ભાવ નતા એ આજે પ્રકાશિત થયા, આજે જે સમજાતા નથી એ આવતીકાલે પ્રકાશિત થઈ જશે. અને દિન પ્રતિદિન 10 વર્ષથી આ આત્મસિદ્ધિના સ્વાધ્યાયથી રોજ રોજ ઉત્તરોત્તર બીજના ચંદ્રની જેમ હું પૂર્ણિમા તરફ આગળ વધી રહ્યો છું, એક એક ગાથાનો રોજ નવો નવો ભાવ, નવા નવા આશય, નવો નવો પ્રકાશ મારા હૃદયને વિશે. આ પરમ તત્વ છે એનો મને નિશ્ચય, અને એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો. પેલા પરમ તત્વનો નિશ્ચય, કે કૃપાળુદેવે કહેલી આત્મસિદ્ધિ આની અંદર પરમ તત્વ સમાયેલું છે, અને પછી રોજ એની આરાધના એના મહાત્મ્યથી, એ યથાર્થ સ્વરૂપ એનું જેવું છે તેવું મારા હૃદયને વિશે પ્રકાશ કરો. બસ આ તો ભાવના છે, વિતરાગનો કહેલો ધર્મ. ભલે સમજાતું નથી, પણ જીવની યોગ્યતા નથી તો પણ, સત્પુરુષનો યોગ નથી તો પણ, એના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી. એમ આત્મસિદ્ધિનું મહાત્મ્ય વેદાય, એમ આત્મસિદ્ધિની આરાધના થાય, તો કે છે કે આ મોઢે કર્યું છે એમ નહીં, એના અર્થમાં જવાનું. ગહન અર્થથી ભરપૂર છે તે કોણે જાણ્યું છે. જે લોકોત્તર દેવ નમો લૌકિકથી એમ થયું છે. લોકોત્તર દેવને નમસ્કાર લૌકિકથી ન કરાય. દેવ કેવો છે? લોકોત્તર, તો એના નમસ્કાર લોકોત્તર રૂપે કરાય, અને લોકોત્તર રૂપે નમસ્કાર એ ભાવથી કરાય, આત્મસમર્પણથી કરાય, પરમ વિનયથી કરાય, એવો માર્ગ વિનયતણો. આ લોકોત્તર છે, લૌકિક નથી કે આને વંદન કરે ને આને ન કરે. આવા બધા તો લૌકિકની અંદર જેની બુદ્ધિ હજી ચાયલા કરે છે, લૌકિકનો વિકલ્પ મૈટો નથી, એ બધાની અંદર આવું છે કે આને વંદન કરે ને આને ન કરે ને, હજી એમાં જ અટવાયો છે. લોકોત્તર વાત પકડાણી નથી. કૃપાળુ દેવે તો આ વાતને આત્મસિદ્ધિની અંદર 4 ગાથામાં એવી મૂકી દીધી છે કે ભલભલા લૌકિકની અંદર પોતાના શાસ્ત્રકને માનનારા હજી લૌકિકમાં અટકાયેલા છે, વંદક વંદ્યના ભાવમાંથી નવરા થતા નથી, એને ખબર નથી. વિનય કરે ભગવાન એવો માર્ગ વિનયતણો ભાગ્યો શ્રી વિતરાગ. આત્મસિદ્ધિ અદભુત છે, પરમ રહસ્યો વિતરાગ દર્શનના એમાં ભર્યા છે, ઠાસી ઠાસીને ભર્યા છે. કુંડામાં રત્ન છે, સમુદ્રમાં રત્ન માટે તો મરવું પડે, મરજીવા થવું પડે, અને 1000 ફૂટ ઊંડા ઉતરીએ અને ત્યારે એ રત્ન હાથમાં આવે તો આવે, નહીં તો કાદવ કચરા ને કાંકરા પણ આવે, પણ કુંડામાં હાથ નાખીએ તો રત્ન હોય અને કુંડામાં તો રત્ન જ આવે એમ આત્મસિદ્ધિ એ તો કુંડામાં રત્ન છે. ભાઈ ગમે ત્યારે ભક્તિને ભાવથી બેસી જા અને જે ગાથા હાથમાં આવી એ ગાથા તું બોલી નાખ અને એના ભાવમાં વયો જા, તને રત્ન જ પ્રાપ્ત થાય, બીજું કઈ ન થાય. એમ એમ ને કે આ ગાથા મહત્વની છે અને આ ગાથા નહીં, આવો પણ વિકલ્પ કરવો નહીં. કુંડામાં રત્ન છે. લૌકિક અલૌકિક ભાવે નમવું જોઈએ, અલૌકિક ભાવે જોવું જોઈએ. તેનું સામાન્યપણું થઈ ગયું છે તેથી અલૌકિક ફળ કેમ થાય, આપણે સામાન્ય કરી નાખ્યું છે. માટે એને અલૌકિક બધી વંદના, બધી જ વિધિ, બધી જ પૂજા, બધી જ ભક્તિ કરવી, પણ જો એમાં લૌકિક વ્યવહાર આવી ગયો તો આખી વાત ઉડી ગઈ, પતી ગયો. સૌરાષ્ટ્રની અંદર અદભુત એવા સંત, અધ્યાત્મ સંત કાંજી સ્વામી થયા. એમણે આ આત્મસિદ્ધિ વિશે પરમ કૃપાળુ દેવ લખ્યું છે. ધન્ય છે તેમને, એમના શબ્દો ધન્ય છે તેમને. આવા કરાળ કાળમાં અનંત ભવનો છેડો વણીને જે એકાવતારી થયા, આવા દુષ્મ કાળમાં હે પ્રભુ તારો માર્ગ ચારે બાજુ લુપ્ત થઈ ગયો છે એવા કાળમાં એકાવતારી પણ કરી લીધું, જગતને કહ્યું ડંકાની ચોટ ઉપર તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રે. એકાવતારી પણ આ કાળમાં અનંત કાળના કર્મો ખપાવ્યા, હિસાબ કરી દીધો કે બચેલા હવે એને માટે એક દેહ અમને બસ થાવ. જેમ કહ્યું ગાંધીજીએ કે આપણને તો હજુ મોક્ષના અનંત ભવ બાકી હશે, પણ કૃપાળુ દેવને તો એક ભવ બાકી હતા, કારણ કે તેઓ તો વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. જેણે જાણ્યા છે લોકોત્તર પુરુષને લૌકિક અલૌકિક દ્રષ્ટિથી જેણે જોયા છે એ કહે છે ધન્ય છે તેમને. ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ લખીને જૈન શાસનની શોભા વધારી છે. આપણને એનું મહત્વ નથી, ગુજરાતીમાં લખ્યું છે ને, પણ સંત એનું મહત્વ હોય છે. એ તો કે છે વાહ પ્રભુ તમે મારા માટે જ ઉપકાર કરવો હશે એટલે મારી માતૃભાષામાં આપે આ અમને અલગ બોધ આપ્યો. આ બોધ કદાચ બીજી ભાષામાં આપ્યો હોત ને હું ન સમજતો હોત તો. આવો અનુભવ થયો. અમેરિકાની અંદર ઘણા લોકો મળ્યા અને આત્મસિદ્ધિ ગુજરાતી તો આવડે નહીં બિચારાને, અને પછી આત્મસિદ્ધિના વ્યાખ્યાનો સાંભળે ને એમ થાય કે ઓહો હો અમે આ વાંચી શકતા નથી ને, અમે આ સમજી શકતા નથી, આનો આસ્વાદ અમે લઈ શકતા નથી. આપણું કેટલું સદભાગ્ય છે. એટલે આ કાંજી સ્વામી લખ્યું કે ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ લખીને એમણે જૈન શાસનની શોભા વધારી છે. ઓહો, જૈન શાસનની શોભાને આમણે તો કળશ ચડાવી દીધો છે. ગુજરાતીઓ માટે તો, ખાસ કરીને આપણે તો સૌરાષ્ટ્રવાસીઓ માટે તો આ એક અદભુત આપણા માટે ગૌરવનો વિષય છે. આની ગરિમા આપણે કેટલી કરીએ. તેમના એક એક વચનમાં ઊંડું રહસ્ય છે. તેમના અંતરમાં વિતરાગ શાસનની પ્રભાવના થાય, સનાતન જૈન ધર્મ જયવંત વર્તે એમાં નિમિત્ત થવાની ઊંડાણમાં ભાવના હતી. એને એમ જ હતું કે સત્ય ધર્મનો મારે ઉદ્ધાર કરવો છે. આ ઉદ્ધાર કરવા માટે, જૈન શાસનને જયવંતુ કરવા માટે અને વિતરાગ શાસનની પ્રભાવના થાય જગતભરની અંદર, એવી અદભુત એમના યથા હે તુજે ચિત્તનો સત્ય ધર્મનો ઉધાર રે થશે અવશ્ય આ દેહથી એમ થયો નિરધાર રે ધન્ય રે દિવસ આહો. આવી એમને ઊંડાણમાં એમના નિમિત્ત થવાની, શાસનના ઉધારની એમના નિમિત્ત થવાની એમના હૃદયમાં ભાવના હતી. અને આ વાત આત્મસિદ્ધિનો પ્રારંભ, એની ગાથાઓનો આજ રાતથી આપણા સ્વાધ્યાય શરૂ થાય છે. પણ એના મહાત્મ્યનું છેલ્લું ચરણ આત્મસિદ્ધિ ગ્રંથ ગૌરવ, આત્મસિદ્ધિનું મહાત્મ્ય બ્રહ્મચારીજીની સ્તુતિ લખી. આ આત્મસિદ્ધિ વાંચતા વાંચતા એને એની સ્તુતિ કરી, ભક્તિ કરી કે આત્મસિદ્ધિ
પતિત જન પામની સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મસિદ્ધિ.
પતિત જન પાવની, અધમનો ઉધાર કરનાર અને પતિતને પાવન કરનાર, આવી જે સુરગંગા સ્વર્ગમાં જે નદી હતી એ જે મૃત્યુ લોકમાં આવી સગરના 60,000 પુત્રો મરણ પામ્યા હતા એને અમર કરવા માટે, એમ અમે મુમુક્ષુઓ અત્યારે દેહભાવથી મરી રહ્યા છીએ, આત્માની અમરતા આપવા માટે આવી. કોણે આપી પણ આ સુરગંગા કોણ લેવું? આ પતિત પાવની.
જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ.
કોણ છે આનો કિનાર? કોણ છે આ ભાખનાર? કોણ છે આ શાસ્ત્રનો રચનાર? જન્મ જન્માંતર જાણતો યોગી. યોગની સાધના પૂર્વે થઈ ગઈ છે એટલે આ જન્મમાં એ કરવાની આવશ્યકતા નથી. એને 708 પત્રમાં લખ્યું છે કે પ્રભુ યોગ સાધન વિના કેવી રીતે થાય? તો કે તમે કરીને આવ્યા છે. પૂર્વનો જન્મનો આરાધક પથભ્રષ્ટ યોગી એવો ફરતો ફરતો અનંત કાળની અંદર સાધના કરતો કરતો જન્મ જન્માંતરને જાણતો જાણતો મહાવીર સાથેનું અનુસંધાન કરતો કરતો આ ધરતીમાં આવી પડ્યો. વનની મારી કોયલ જેવો ઘાટ થયો છે સુભાગભાઈને કહે છે. કોયલ કોઈથી શહેરમાં આવે નહીં, પણ પવનનો ઝપાટો જેમ લાગે એમ કર્મનો સપાટો લાગ્યો છે. અરે હે સ્વભાગ, અમે આ ક્ષેત્રમાં આ કાળે આવી ગયા છીએ, આ ક્ષેત્રમાં આ પુરુષનો જન્મ થવો જોઈતો. આવો જન્મ જન્માંતર જાણતો યોગીએ કેવી રીતે આપી? પોતાના અનુભવથી આપી છે. કોઈ વાત અનુભવથી આપી છે. પોતાની પાસે જે છે, જે સત્યની ઉપલબ્ધિ છે, જેનું વેદન છે, એ અમે આપી છે. આ અનુભવની વાત, એનું કોઈ જગતમાં મૂલ્ય નથી, કારણ કે માર્ગ જ અનુભવ ગોચર છે. અનુભવથી આપી છે, અનુભવથી જ એનું ગ્રહણ કરવાનું છે, વચનથી નહીં. અનુભવ કરવાનો છે આત્મસિદ્ધિનો, આપણે અનુભૂતિ કરવાની છે.
ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી.
આ સુર ગંગાને ધરતી ઉપર ઉતારવા માટે ભગીરથ જેવા એ તપ કર્યું, તો આ કયો ભગીરથ પેદા થયો હતો જેને આત્મસિદ્ધિનું આ અવધિમાંથી અવતરણ કરાવ્યું સ્વર્ગમાંથી? આવા મહાન તીર્થંકર કોટીના જ્ઞાન પુરુષના મસ્તકમાં રહેલ આવી જ્ઞાન ગંગાનું અવતરણ કરનારે ભગીરથ કોણ? ભવ્ય સૌભાગ. કૃપાળુદેવે કીધું છે, હે શ્રી સૌભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું એટલે તને પણ નમસ્કાર. અરે મુમુક્ષુ, એ સૌભાગનું ક્યારેય વિસ્મરણ કરવા જેવું નથી, કારણ કે આ તો ભગીરથ છે. આ સુરગંગા આપણા હાથમાં છે, જે અધમ ઉદાહરણી પતિત ભાવની, એનું કારણ જો કોઈ હોય સૌભાગ છે. એની વિનંતી થઈ અને ભગવાને એ વિનંતીને માન્ય કરી.
ચારુતર ભૂમિના નગર નડિયાદમાં કૃપા પ્રભુ.
એ ચારુતર ભૂમિ જ્યાં પ્રભુ વિચર્યા હતા, કૃપાળુદેવનો લગભગ વસવાટ ચારુતરની ભૂમિમાં નિવૃત્તિ ક્ષેત્રમાં, એ જ ખંભાત વડવા રાડજ, સિમરડા, બોરસદ, કાવીઠા, અનેક સ્થાન ઉપર ભગવાન એ ચરોતર ભૂમિમાં નડિયાદ, આણંદ એની અંદર, નગર નડિયાદની અંદર આ પ્રભુએ કેવી કૃપા કરી, પૂર્ણ આ પૂર્ણ કૃપાનું સર્જન છે. ભગવાને પૂરેપૂરી કૃપા કરી છે, એને કૃપા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી એવી કરી છે. એટલે આવી જે આત્મસિદ્ધિ છે એની પૂર્ણ કૃપા છે. એ આત્મસિદ્ધિની સ્તુતિ કરતી વખતે એ કરી અને પરમ કૃપાળુ દેવને એ આપણે આત્મસિદ્ધિના નમસ્કાર કરીએ. અને ફરી આપણો જે સ્વાધ્યાય છે એ આત્મસિદ્ધિનો સ્વાધ્યાય એ શાસ્ત્રનો આપણે પ્રારંભ કરીશું. એની જે આપણી સ્તુતિ છે એમાં
આત્મસિદ્ધિ કરતા નમો રાજચંદ્ર ભગવન પરમ કૃપાણુ દેવજે સર્વ સંતના સંત સિદ્ધિ શાસ્ત્ર સર્જન કર્યું મૂળ માર્ગ અરિહં સત્ય ધર્મ મહાવીરનો ભાખ્યો કરુણાવન ભાખ્યો કરુણાવન.
સત્પુરુષોનો યોગબળ જગતનું કલ્યાણ કરો.